ત્યારે વ્રજાનંદ સ્વામી મોઢામાં શબ્દો નીકળ્યા, મોહનદાસ કહે માલિક મેરા, મૂળ નામ મોહનદાસ હતું ને, મોહનદાસ કહે માલિક મેરા, મેં ધ્યાન કરતા હું કપટી તેરા. મોહનદાસ કહે માલિક મેરા, મેં ધ્યાન કરતા હું કપટી તેરા. મહારાજ કે મોહનદાસ અમને કપટી કેમ કહો છો, મેં કે દાડે કપટ કર્યું તે કપટી કહો છો? ત્યારે મહારાજ ને કે કપટી નહીં, બોલે વનમાં 20 વાર ભેળા થયા હતા કે વારંવાર હામે જ પૂછે, એટલે હું કામ ઘર બહાર છોડ્યા? હું કહેલા ભગવાન મેળો હાટું તો એમ ન કે હું ભગવાન છું, મેં એટલે છોડ્યા છીએ. પછી મહારાજ ખૂબ હસ્યા અને મહારાજ કે મોહનદાસ, એ 20 વાર અમે જયારે ભેળા થયા ને, એ ભેળા થયા એનું ફળ આજે ઓળખાણા એ મળ્યું તમને. ભેળા થયા અમારા દર્શન કરે એનું ફળ આજે ઓળખાણા એ મળ્યું છે. અને આપણને એવું લાગે છે મહારાજ ને વખતે આપણે મોહનદાસ ની જેમ ભેળા થયા છું, એનું ફળ મળ્યું શું? આજ ઓળખાણા. અને જે નથી ઓળખાણા એને હજી ભેળા થયા, સમજવું, આ વખતે ભેળા થયા ફરીને ઓળખા હે, પણ આપણે તો કામ થઈ ગયું તે બી ભેળા થયા ને આજ ઓળખાણા. માટે બળભાગી બન્યા છીએ, એના કેફમાં રહી, એની આજ્ઞા પાળવી અને ખૂબ ભજન કરવું. અવસર આવ્યો છે તે જવા દેવો નહીં. ખરેખર ખૂબ આનંદ આવે છે, કારણ આપણા ઈષ્ટદેવ, આપણું સર્વસ્વ ભગવાન શ્રીહરિ, એના મહિમાની આ કથા છે. અદભુત અદભુત મહિમા વિરાટ આદિક સમજે છે. વિરાટ આદિક એમ કહે છે કે હે પરમેશ્વર, અમારી અડધી આવડતા પૂર્ણ થઈ ત્યારે તમારા મને દર્શન થયા, હું બળે ભાગી બની ગયો. આપ તો સર્વ અવતારના અવતારી છો, એમ વિરાટ નારાયણ ભગવાન ઘનશ્યામની પાસે આવીને કહે છે. અને ક્યારેક ક્યારેક એવું દેખાય કે વિરાટ જે વાતને સમજી શક્યો હજી આપણા સમજામ નથી આવતી. આ મહારાજ કે જેમ તેમ નથી મળ્યો. આ મહારાજના ચરિત્ર આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણા મનમાં એમ થતું છે કદાચ કે ખોટો આપણે સમય બગાડીએ છીએ, પણ આ ધારાનંદ સ્વામી ગ્રંથમાં એવું લખ્યું છે કે ભગવાનના ચરિત્ર કોઈ મંદન જો સાંભળે તો એક એક ક્ષણે કરોડ કરોડ મણ સોનું કમાય એના કરતા અધિક ફળ થાય છે. કરોડ કરોડ મણ સોનું કમાય એનાથી અધિક ફળ થાય છે. અવતારના ચરિત્રો તો આપણે બહુ સાંભળ્યા, પણ આ વખતે આપણને અવતારીના ચરિત્રો સાંભળવાનો લાહવો મળ્યો છે. જેના ચરિત્રો અવતાર સાંભળીને રાજી થતા હશે કે વાહ, જેને જીવને ઓળખવા જેને ઓળખવા માંડ્યા છે માટે સાબાશ. અને ભક્તો, આ કઈ અમને એવું તાન નથી ચડી જતું ખોટું કે મેં વારંવાર તમને કહીએ છીએ કે અવતારી છે, અવતારી છે માટે કહીએ છીએ. એના સાધુ છીએ એટલે કહીએ છીએ એમ નહીં, એ હકીકત છે. ભગવાન સ્વામિનારાયણ હકીકત સર્વોપરી છે. આ પુરુષોત્તમ નારાયણ જેવા બ્રહ્માંડમાં ની અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નથી. બરાબર જીવમાં ઘડ બેસાડજો, સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ જ છે, અન્ય અવતાર કોઈ નથી. તમારા મનમાં કદાચ કોઈને સંકલ્પ થતો હોય કે એવી મોટી મોટી વાતો કરી અને આપણી પાસે કંઈક એને જોતું હશે, આજ તમારી આગળ સોગંદ ખાઈને કહીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી છે. અને ભગવાન સ્વામિનારાયણ જો સર્વોપરી ન હોય તો બ્રહ્માંડમાં જેટલું પાપ થતું હોય અમારી શેરે પણ ભલા થઈને માનજો, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. સ્વામિનારાયણ જેવા એક સ્વામિનારાયણ છે એવું બીજું કોઈ નથી. અને આ વાતની જો ઘેડ નહીં બેસે તો પાછળથી બહુ પસ્તાવવું પડશે, બહુ પસ્તાવવું પડશે, સુખમાં બહુ ફેર રહી જશે. એ સ્કૂલમાં બે વિદ્યાર્થી હોય, એક બરાબર ધ્યાન આપીને ભણતો હોય અને એમ એસ સર્જન થાય ને બીજો આટા મારતો હોય ને પછી કમ્પાઉન્ડર થાય, અને કમ્પાઉન્ડર જ્યારે પેલા સર્જનને જોવે ને એના હૃદયમાં જે વેદના થાય એના કરતા લાખ ગણી વેદના થશે જો સ્વામિનારાયણને સર્વોપરી નહીં સમજે તો. બેઠા છીએ બધા એક સ્કૂલમાં, સમજાય છે, એક સ્કૂલમાં બેઠા છીએ
પણ સ્વામિનારાયણને સમજવા જો ફેર રહી જશે, જે સમજશે એ સર્જન થશે, જે નહીં સમજે એ કમ્પાઉન્ડર થશે. માટે ભલા થને આ વાતને સમજો. મહારાજ વારંવાર કે મધ્યના તીરમાં વચનામૃતમાં મહારાજ કે ભલા થાય તમે મારી આ વાતને સમજવા પ્રયાસ કરશો. અને બીજી વાત કહું, કદાચ કોઈના પુણ્ય ઘટતા હોય ને સ્વામિનારાયણ સર્વોપરી ન સમજાય તો એને મુબારક, પણ ભલા થઈ પોતાની ભૂલ બીજાને કહેશો નહીં. પોતાને ન સમજાય તો કાંઈ નહીં, પણ સમજાય વાલે જેને સમજાણો છે એને બીજાને ભ્રમાવા કોશિશ કરશો નહીં, એના પર ભગવાન સ્વામિનારાયણ બહુ નારાજ થશે. કદાચ વ્યક્તિને એકને નહીં સમજાય, કદાચ મહારાજ દયા કરશે ને ફરીવાર એને માણસનો દેહ આપી અને સમજાવીને પોતાના ધામમાં લઈ જશે. પોતાને જે વાત નથી સમજાણી, જેણે પોતે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી નથી સમજ્યા એ બીજાને ઘૂસતા મારી અને સર્વોપરી સમજતો છે, ત્યાંથી જો પાછો વાળશે તો કોટી કલ્પે ભગવાન સ્વામિનારાયણ એને માફ નહીં કરે. કારણ કે મારાનો અવતાર એટલા માટે છે, પોતાનું સ્વરૂપ સમજાવવા માટે છે. સ્વામિનારાયણ જેમ તેમ નથી સમજાય, જેમ તેમ નથી. વિરાટ જેવા, અરે સમય વાતમ લખ્યું, 33 કરોડ દેવતાઓ હાથ જોડી અને પગે પડીને એમ કે એક વાર તમારા અમને દર્શન આપો, હે કૃપાળુ એક વાર દર્શન આપો. સ્વામી કે નમસ્કાર કરી કરીને માથાના મુગટના મણી ઘસાઈ જાય તો પુરુષોત્તમ નારાયણના દર્શન થતા, અને એ આજ આપણને પ્રગટ મળ્યા છે, પ્રગટ મળ્યા છે. એના કેફમાં રહેજો. શું કામ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાડવાનું તાન નથી ચડતું ખબર છે? બસ સ્વામિનારાયણ ઓળખાણા નથી ને એટલે નથી ચડતું. જે દાડે ઓળખાય જાય તે દાડે મનમાં એમ તે હું કરું એને માટે, હું એમ શું કરું એમ. અમને ઘણી ફેર દુઃખ થાય એમ. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત, ભગવાન સ્વામિનારાયણનું ચિહ્ન કરતા શરમાય છે, એનું કારણ શું? એને સ્વામિનારાયણ સમજાણા નથી. એ સમજાણા બે કારણ હોય ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપવાના, બે કારણ હોય. એક કારણ એ હોય શકે ભગવાન સ્વામિનારાયણ જેવા છે સમજાણા ન હોય, અને બીજું કારણ એ હોય પોતાને પ્રાપ્ત થયેલી આ તુચ્છ સંપત્તિ આ દુનિયાની એમાં પોતાનો અહંકાર હોય. બસ બે કારણને કારણે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એમ ન વર્તાય, ત્રીજું કારણ ન હોય કોઈ. કાં તો જેમ છે ઓળખાણા નથી, અને કાં તો પોતાનો અહંકાર નડે છે, પોતાનો અહંકાર નડે છે. કદાચ તમે આ દુનિયામાં આવ્યા ને થોડા ઘણા પાઉન્ડ કમળમાં હું મોટી ધાડ મારી છે, શું મોટી ધાડ મારી. કાલ સવારે બધા પડ્યા રહેવાના છે અને હાલ્યું જવાનું છે. સ્વામિનારાયણ નહીં સમજાય, કોટી કલ્પે દુઃખનો પાર નહીં આવે, કોટી કલ્પ સુધી પસ્તાવું પડશે. મહારાજ હું નથી કહેતો, મધ્યના 9માં વચનામૃતમાં ખુદ બોલ્યા છે, માટે કહું છું. કોની શરમ છે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા, કોની શરમ એને, કોની શરમ. અમે અમને કોઈક આમ કે અમને કોઈક તેમ કે એમ માની અને કપાળમાં નાની બિંદી કરે, અરે બિંદી હોય ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને. 10 ફૂટ દૂર હોય એનાથી ખબર પડી જાય અવતારી નારાયણનો ભક્ત આવી રહ્યો છે, જગ્યા આપો. એમ કોનાથી ડરવાનું? એ ભક્તો ડરશો નહીં, ડરશો નહીં. મહારાજ મળ્યા છે, કેફમાં રહેજો. ધન સંપત્તિનો કેફ એક બાજુ ધકાવી દેજો. તમે પણ અમને કદાચ સારું બોલતા આવડ્યું એનો કેફ હોય, વિદવત્તાનો કેફ હોય, સંગીતાદિકનો કેફ હોય, જાજા શિષ્ય હોય તેને ગુરુને કેફ હોય, જાજા હરિભક્તો માનતો હોય એનો કેફ હોય, એને સ્વામિનારાયણ સમજ્યામાં જ નથી આવ્યા. કેફ એક સ્વામિનારાયણનો હોય, હે કેફ તો સ્વામિનારાયણનો હોય. મને કોણ મળ્યું છે જેને આગળ કોટી કૃષ્ણ જોડે હાથ મેરે હરી કે હજુર, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ એ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે, શું નથી મળ્યું. ભક્તજનો મને સાચું કહું, આ વખતે ભગવાન સ્વામિનારાયણ ઓળખાવા માટે આ ઇંગ્લેન્ડમાં મેં આવ્યા છે, બહુ સાચું તમને કહું છું. ભલે સરદારનું મંદિરનું કામ હાલતું, હું તમને કહું છું, એક પાઉન્ડ નહીં આપતા તમને એમ લાગતો હોય કે સ્વામી એટલા માટે આવ્યા છે, એટલો એક પાઉન્ડ નથી જોતો મારે, નહીં આપશો. પણ સ્વામિનારાયણને સમજ્યો, એ મંદિર તો સ્વામિનારાયણનું જી પૂરું કરશે, મને ચિંતા નથી. પણ સ્વામિનારાયણ જેમ છે સમજ્યો, આ વખતે ગેડો પાર થઈ જાય. કોટી જન્મ થયા આપણા, કોટી કોટી વાર જન્મ લીધા સમજ્યા નહીં મહારાજને, સમજ્યા હોત તો આ જન્મ ન હોત. વાંચો અંત્યનું છેલ્લું વચનામૃત, મહારાજ શું કહે છે. સમુદ્રમાં જેટલું પાણી ભર્યું છે એટલું મહારાજ કહે, સાગરમાં સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માનું દૂધ આ જેવું ધાવી ગયું, આટલા જન્મ લીધા તો હુકામ સ્વામિનારાયણ સુધી ન પહોંચ્યો. શું નહીં મળ્યા હોય? અનેક વાર મળ્યા હશે, આ બ્રહ્માંડમાં નહીં તો બીજા બ્રહ્માંડમાં મળ્યા હશે, સમજાય? કારણ કે બધા બ્રહ્માંડમાં મહારાજ એક એક વાર જાય છે. બીજા બ્રહ્માંડમાં મળ્યા હશે, કદાચ આ બ્રહ્માંડમાં આવ્યા તે દાડે પણ ભેળા થયા હશે, પણ દુરુ બાબા વાતો કરી રાખ્યા હશે. જોનેલા વાતો કરે સર્વોપરી સર્વોપરી હું મીંડ્યા છે, આવી દુરુ બાબા વાતો કરતા છું, જેના ફળરૂપે ફરીને જન્મ્યા છીએ. અને હજી જો વાતો કરશું, સમજાય? હજી જો નહીં સમજીએ તો હજુ અંત નહીં આવે. માટે ભગવાનના ભક્તો કેફ મહારાજનો ભરજો, એક એક આજ્ઞા પાળવાનું તાન રાખજો, ભડકાદાર તિલક ચાંદલો કરજો. કપાળમાં કોનો ડર છે તમને? એક જણ કપાળમાં તિલક ચાંદલો ભાળી અને સ્વામિનારાયણનું નામ જો લેશે, જય સ્વામિનારાયણ કહેશે, એના કરોડો જનોના પાપ બળીને ભસ્મ થઈ જાય. આ સ્વામિનારાયણનો મહિમા છે, કરોડો જનોના પાપ બળીને ભસ્મ થઈ જાય. માટે આવા સુંદર ચરિત્રો આપણે સાંભળી છે, એક એક ચરિત્ર અદભુત છે, અદભુત. બહુ અમને આનંદ થયો કે યજમાન પરિવારે પ્રગટ પુરુષોત્તમ નારાયણ, પ્રગટ પુરુષોત્તમ નારાયણ એના મહિમાની કથા કહેવાનો વિચાર કર્યો, એ કથા બેસાડવાનો વિચાર કર્યો. અને બીજી કીધો તો મેં કરતી નહીં. આ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી ગુણ એના ગવાય, એના ગવાય. મહારાજે મધ્યના 58મા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે પોતાના સંપ્રદાયની પુષ્ટિ તો પોતાના ઈષ્ટ દેવના જન્મથી લઈને તિરોધાન સુધીના જે ચરિત્રો એ વતે જ થાય, અન્યથા કોઈ દાડો ન થાય. માટે ભક્તો બીજું ત્રીજું ભજન કરતા જ પાછા વળજો અને સ્વામિનારાયણને ભજજો, એને ભજજો. બીજે પ્રતીતિ નહીં રાખતા, બીજા કરોડો નામ લેશો અને સ્વામિનારાયણનું એક નામ લેશો તોય પલ્લું સ્વામિનારાયણનું ભારી હશે, ભારી હશે. ઈ સ્વામિનારાયણ મળ્યા છે. માટે ખબરદાર બની અને ખૂબ પ્રેમમગ્ન બની આ કથાને સાંભળજો, ખૂબ હૃદયમાં ઉતારજો, આ મહારાજને વારંવાર વિચારજો, હૃદયમાં ધારજો. તો સમય મળે, હજુ તો આપણે કંઈ નથી કર્યું, આપણા મનમાં એમ થાય છે કે મેં ઘણું કર્યું. લિસ્ટ રાખ્યું હોય, ફલાણા સ્વામી આવ્યા ત્યારે મેં આટલા પાઉન્ડ આપ્યા હતા, ફલાણા સ્વામીને આટલા પાઉન્ડ આપ્યા હતા, ફલાણા સ્વામીને આટલા પાઉન્ડ આપ્યા હતા. પણ એક વાત યાદ રાખજો, સ્વામિનારાયણ જેવા છે એવા નહીં સમજો, અને સ્વામિનારાયણનું જેમ છે ભજન નહીં કરો તો કદાચ 1,00,000 મંદિર બંધાવી દેશો તોય પણ સ્વામિનારાયણ સુધી નહીં પહોંચાય. જે દાડે એવા જેવા સમજશું અને એનું ભજન કરશું તે દાડ અક્ષરધામમાં જવાશ. આ વાત બહુ સ્પષ્ટ સમજી લેજો. માટે બીજી ત્રીજી વાતમાંથી પાછા વળી અને મહારાજ જેવા છે એવા ભજજો. એક વાત મને ખબર છે, તમે ખૂબ જ સેવા કરશો, એથી કરીને શ્રીજી મહારાજ રાજી હશે, નો ડાઉટ, જરૂર મહારાજ રાજી હશે. પણ જેમ છે એમ રાજી તો એ જેવા છે એવા સમજશું તે દાડે થશે, એવા સમજીને જે કરશે એનું અનેક ગણું ફળ થશે. માટે ભગવાનના ભક્તો ખૂબ જ ભજન કરી લેજો. અવસર આવ્યો છે, હવે નાનકડું એક કીર્તન બોલી અને સાથે ધૂન બોલી આજની કથાને સંપૂર્ણ કરશું. આવતીકાલે જરૂર ભક્તો વધારે વધારે લાભ લેવા માટે આવજો. એટલા અદભુત ચરિત્રો મહારાજના. મહારાજ કે અન્ય તો પોતાના કાર્યમાં ભળે ત્યારે કાર્ય થાય, અમારા તો સંકલ્પ માત્રે કાર્ય થાય. લો, મહારાજ ઉભાય ન થયા, કાલિદાસને મારવા માટે ઉભાય ન થયા, તમે કલ્પના કરો, એમને બેઠા હતા, ઉભાય ન થયા. અંતોય ઉત્તર હિન્દુસ્તાનનો મહાન તાંત્રિક કાલિદત્ત એને ઠાર મારી નાખ્યો. જયારે પૂર્વે અવતારો થયા ને તો અસુરને મારવા માટે કેટલા દાખલા કરવા પડ્યા, કો સાગર ઉપર સેતુ આખો બાંધવો પડ્યો ત્યારે રાવણ મર્યો, કંસને મારવા માટે કેટલો દાખલો કર્યો ત્યારે માંડ મર્યો, હિરણ્યકશિપુ પણ મારવા માટે કેટલી મહેનત કરી ત્યારે માંડ મર્યો, ભેગા ભળ્યા ત્યારે મર્યો. ઘનશ્યામ કેવળ સંકલ્પ માત્રે પૂરા કરી, એનું સર્વોપરીપણું છે.
અશ્વથામાના શાપને મહારાજ સત્ય રાખ્યો, સતે પુત્રોનો શકનો તું શસ્ત્રમ ધારિતું ક્વચિત, તમારા પુત્ર હાથમાં હથિયાર ધારણ નહીં કરી શકે. એના મનમાં કેવું હતું ખબર, હથિયાર હાથમાં ધારણ નહીં કરે પછી અસુરને કેમ મારી હકશે એમ. પરમાત્માની શક્તિને માપે એ આસુરી તત્વ છે, સમજો. એને ભગવાનની શક્તિને માપી કે એના હાથમાં શસ્ત્ર હોય ને તો લડી શકે ને દુશ્મનને મારી શકે. એટલે કીધું સતે પુત્રનો શકનો તો શસ્ત્રમ ધારી તું ક્વચિત, અને તરત બોલ્યો એન વિના ભવેન ને એવ નિજ વેરી વિનાશન, હાથમાં હથિયાર નહીં લે અને હાથમાં હથિયાર લીધા વિના દુશ્મન કુદી મરે નહીં. આમ કેટલું બધું ભગવાનને વિશે શુષ્ક ભાવ વિચાર્યો શકો કે હાથમાં હથિયાર લે તો જ ભગવાન મરે, નહીતર મરે નહીં. પણ મૂર્ખને ખબર નથી એની પ્રકૃતિના વિલાસમાં તો અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે. જો કે એમ કેવું ઓછું પડે, કારણ કે મહારાજે મધ્યના 31મા વચનામૃતમાં, 31મું મહારાજ કે મારે પ્રશ્ન પૂછો, મહારાજ તમારે એક એક રોમ ની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે તે કેમ હશે? તો મહારાજ કે તમારી ભૂલ થાય છે કે અમારા રોમમાં એક એક રોમમાં આનંદ કોટી બ્રહ્માંડ ઉડતા ફરે એમ નથી કે અક્ષરના એક એક રોમમાં આનંદ કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, અમારી તો વાત જ અલગ છે. કલ્પના કરો એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, એ પુરુષોત્તમ નારાયણ હાથમાં હથિયાર લઈને પછી દુશ્મનને મારી શકે એવી કોઈ વાત નથી. પણ આ બ્રહ્માંડમાં જયારે ભગવાન આવે છે ત્યારે પોતાનો ઐશ્વર્ય પ્રતાપ એટલો બધો દબાવે છે, એટલો બધો દબાવે કે જેને કારણે જીવ એને ઓળખી શકે નહીં. અને ભગવાનને અને ઐશ્વર્ય પ્રતાપ દબાવવાનું તાન હોય છે, સમજો. જીવ અને ભગવાનનો ફરક તમને દેખાડું, ભગવાનને પોતાને ઐશ્વર્ય પ્રતાપ એને દબાવવાનું તાન હોય છે કે કોઈ મને ઓળખે નહીં ધારું એમ, જલ્દી ઓળખે નહીં એમ, તો લીલા કરવા મજા આવે. જયારે જીવને પોતાને ઐશ્વર્ય પ્રતાપ દેખાડવાનું તાન હોય છે કે કોઈક ભાળી જાય ધારું એમ, એટલો ફરક છે. પરંતુ તેમ છતાં કોઈ કાર્યમાં ભગવાન ઉતાવળા થઈ જાય ત્યારે એને ઐશ્વર્ય પ્રતાપ દેખાય આવે છે, અને જીવ ક્યારેક ઉતાવળો થઈ જાય ને ત્યારે કપટ પ્રપંચ દમ પાખંડ બધું દેખાય આવે. મળો દેખાતો તાવો ને છે તાવો, એટલો ફરક છે. ભગવાન સામાન્ય દેખાય પણ મહાસમર્થ છે. જીવ સમર્થ દેખાતો હોવા છતાંય કાંઈ જ સમર્થ નથી, એટલે ભગવાનને ઓળખવા કઠિન છે. હારે રહેનારો પણ ભગવાનને ઘણી ખરી ઓળખી શકતો નથી. હારે રહેનારો અર્જુન હારે રહેતા હતા તો શ્રી કૃષ્ણ ભગવાનને કે ઓળખ્યા નહોતા. મહાભારતના યુદ્ધને જરાક યાદ કરો, બહુ નહીં ઊંડા ઉતરી, જરાક ખંભારો ખાલી, કે જે વખતે કુરુક્ષેત્રના મેદાનમાં આમને સામને બે સેના ઉભી રહી અને અર્જુનને દુશ્મનની સેના ઉપર દ્રષ્ટિ નાખી, ગુરુદ્રોણને જોયા, ભીષ્મ પિતામહને જોયા, કૃપાચાર્ય જોઈને આ બધાને જયારે જોયા ત્યારે અર્જુને વિચાર કર્યો આ બધા મારા સંબંધી છે, આને યુદ્ધ કરાય ગાંડુને ફેંકી દીધું. ભગવાન કૃષ્ણે કહ્યું અર્જુન આમ ન કર, આ યુદ્ધનું મેદાન છે, તારો ક્ષત્રિયનો ધર્મ છે, તારે લડવું જોઈએ, લડ્યા સિવાય ક્યારે રાજ મળે નહીં, અને તું અહીંથી જો પાછો ફરીશ તો રાજ પણ નહીં મળે. અર્જુન કે રાજ નહીં મળે ને તો ભીખ માગીને ખાઈશ, બાકી આ લોકોની સામે નહીં લડું. ભગવાન કૃષ્ણ સમજાવ, પણ અર્જુન એમ ન કરાય, નામુશી થાય આપણે યુદ્ધના મેદાનમાં પાછા ફરીએ. બહુ બહુ પ્રકારે સમજાવ, પણ અર્જુન એકનો બે ન થાય. અને એકનો બે જયારે અર્જુન ન થયો, ભગવાનને ન છૂટકે પોતાને ઐશ્વર્ય દેખાડવું પડ્યું. રથ ઉપરથી મારી જે સ્લાંગ સામે જ ઉભા રહ્યા અને કહ્યું અર્જુન દેખે મેરે સામને. અર્જુને જ્યાં કૃષ્ણની સામે જોઈ વિરાટ સ્વરૂપના દર્શન, અર્જુન તો કાંપવા મળ્યો એમ, કૃપાળુ આપના આ દર્શન હું જોઈ નથી શકતો, આપ જલ્દીથી આ સ્વરૂપને સંકેલી લો, તમે જેમ કોઈ હું કરીશ, તમે જેમ કોઈ એમ કરીશ, પણ તમે આ સ્વરૂપને સંકેલે હું જોઈ નથી શકતો. અને એ વખતે કૃષ્ણે કીધું, અર્જુન તો સાંભળ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો બધી જ વાતને મૂકીને હું કેમ બળ કરવા, તમે કો એમ કરીશ, પણ આ સ્વરૂપને હિંકેલી લો. અને પછી ભગવાન હિંકેલ્યું, પછી ભગવાન આજ્ઞા કરે, હામે ગુરુદ્રોણ વિંધી નાખે. અર્જુન ભાથામાંથી બાણ કાઢે, ધનુષ ઉપર ચડાઈને વિંધી નાખે. ભીષ્મ પિતા મહામે છે, વિંધી નાખે. ક્ષત્રિયોનો ધર્મ છે નિઃશસ્ત્રી સામે યુદ્ધ ન કરાય. ભીષ્મ પિતામય અર્જુનની સામે હથિયાર ફેંકી દીધા હતા. હથિયાર વગરના ભીષ્મ પિતામહ હોવા છતાંય જે વખતે કૃષ્ણ બોલ્યા, અર્જુન વિંધી નાખ, એક શબ્દ ન બોલ્યા, હુકામ ન બોલ્યા. એને સમજાઈ ગયું કે કેનાર ભગવાન છે. ઓલા કર્ણના રથનું પૈડું ખૂટી ગયું હતું, પૈડું કાઢતો હતો ભગવાન કૃષ્ણ, કે વિંધી નાખ અર્જુન, એની પીઠ ઉપર પ્રહાર કરે. એમ ન કીધું પીઠ ઉપર પ્રહાર ન કરાય, શું કામ? બદલી ગયા હતા કે ઇનાઈ હતા? હતા ઇનાઈ, પણ એને ઓળખાઈ ગયા. નતર અર્જુન એમ માનતો હતો આ બહુ છળિયા છે, બહુ બળિયા છે, બહુ કળિયા છે, મારા પરમ મિત્ર છે. પણ પછી ખબર પડી મારા પરમ મિત્ર નહીં, આ તો પરમાત્મા છે. અને પછી એને પાછો વાળીને જોયું. આટલું જ સમજાય જાય જીવને કામ થઈ જાય. એને તો અવતાર સ્વરૂપ મળ્યું હતું, તો અર્જુને વિંધી નાખ્યા કઈ કે આપણને તો અવતારી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કે તમે આમ કરો, બસ તરત તત્પર હોવો જોઈએ ભગવાનનો ભક્ત. ભગવાન ઐશ્વર્ય પ્રતાપને જ્યારે મુમુક્ષ વિચારે ત્યારે કાર્ય કરવા માટે તત્પર બને. કેવા કેવા મહારાજના કાર્ય તમે વિચારો તો ખરા, કેવા અદભુત કાર્ય. ગમે એવો પાપી હોય, ગમે એવો અસુર હોય, ભગવાન શ્રીહરિના સંગમાં આવે ને મહારાજને સામે જોવે, મહારાજ જોતાની સાથે તમામ આશ્રિત તત્વોને એક બાજુ મૂકે અને ભગવાનને શરણે થઈ જાય. નતર એક વાત સમજો, માણસ મારવો સરળ છે, પણ માણસની આસુરી બુદ્ધિ મારી મહાકઠિન છે. તમે જોજો, અસુરને મારી હગાય, આસુરી તત્વને મારી હગાય નહીં. પૂર્વે જેટલા જેટલા અવતાર થયા, કાલે વાત આવી હતી ઘનશ્યામ લીલામૃતની અંદર, મહાપુરુષ આવ્યા બાંસુરી વગાડનાર, અને બે હાથ જોડીને ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા ઘનશ્યામને. હે ઘનશ્યામ, મને માફ કરો, અમને માફ કરો, તમે અમને અનંત આત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પૃથ્વી પર મોકલ્યા હતા, પણ અસુરને મારવા રહ્યા, એમાં આત્યંતિક કલ્યાણ થાય જેવું એવું સ્થાપન કરી શક્યા નથી, અને કોઈનું આત્યંતિક કલ્યાણ કરી શક્યા નથી, માટે અમને માફ કરો. અસુરને મારી શક્યા, આસુરી તત્વને મારી શક્યા નહીં. ત્યારે ભગવાન ઘનશ્યામે તો અલૌકિક પ્રતાપ ચલાવ્યો, જોબન પગી જેવો, હે મુંજા સુર જેવો, પાંચ પાંચ બકરાને ખરિયું હોતો ખાઈ જનારો, પાંચ પાંચ બકરાનો ખરિયું હોતો ખાઈ જાય લો. એના હાથમાં માળા પકડાઈ દીધી, ઓયો કાયો સંધિ, જાતનો મુસ્લિમ, કલ્પના કરો મુસ્લિમ. પણ ભગવાન સ્વામિનારાયણ યોગમાં આવ્યો, મુસ્લિમ ભક્ત થયો. નત્ર માણસને મારવાનો એને શોખ હતો એવો મુસ્લિમ, પણ ભગવાનનો ભક્ત થયો. ને કેવો ભક્ત! એકવાર ખેતરમાં સાંતી હાંકતા હોય ને બળદને ગાળ દેવાય જવાય, તો બળદને દંડવટ કરે, મારી ભૂલ થઈ ગઈ તને ગાળ દેવાય ગઈ, અને એક નકરડો ઉપવાસ કરે. અને ભગવાન સ્વામિનારાયણ કેવા કેવાનો વશ કર્યા, જોબન પગી જવાનો વશ કરવો, એટલે જેની તારાપુરથી પુના સતારા સુધી હાંક વાગે, જોબનનું નામ સંભળાય ત્યાં રોતા છોકરાઓ બંધ થઈ જાય રડતા, વડોદરાની બજારમાં નીકળે તો વેપારી બિચારા થરથર કંપે, તેજુરીની ચાવીઓના જોડાના ઘા કરે, ભાઈ સાહેબ લૂંટવું એટલું લૂંટી લેજો, પણ અમને મારતા નહીં. સયાજી રાવ સરકાર પણ જેનાથી થરથર કંપે, આવો જોબન. ભગવાન સ્વામિનારાયણના યોગમાં મહાન ભક્ત થાય. કેવો ભક્ત! એકવાર મહારાજ ગઢપુર જતા હોય, રસ્તામાં કોઈ જગ્યાએ બાવળની ઘાંચી પડી છે, એમાંથી જોબન પગી એક દાંતણ કાપે, અને પછી મહારાજના મનમાં એમ થયું, મનમાં એમ છે કે મહારાજને આપીશ, મહારાજને ભેગા થયા. મહારાજ કે જોબન કેમ પાછળ રહી ગયા હતા? મહારાજ દાંતણ કાપવા રહ્યો હતો. ક્યાંથી કાપ્યું? મારી ઓલી ગંજીમાંથી. અને માલિકને પૂછ્યું હતું, નહીં મહારાજ, પૂછ્યું નથી. આ દાંતને જેવી સામાન્ય બાબતમાં શું પૂછું તું? મહારાજ કે પૂછ્યા વિના ન લેવા, જાઓ એને પૂછી આવો અને પાછો આપી આવો. ના પાડે તો જુબન પેલા પટેલની પાસે આવ્યો અને પટેલને કહ્યું, પટેલે ભૂલ થઈ ગઈ છે, માફી માગવા આવ્યા છે. એટલે પટેલ કે હું ભૂલ કરીશ? તો કે આ ઘાંચીમાંથી દાંતને કપાણું છે માટે માફી માગવા આવ્યો છે. આ દુનિયા એવી છે, તમે બહુ આમ ઝૂકો ને, બહુ ઝૂકો ને તો માથે ઘોડો પલાગી જાય. બહુ ઝૂકો અમે મજા નથી. જોબન પગી માફી માગે, મારે ભૂલ થઈ ગઈ, દાંતણ કપાઈ ગયું. પેલા પટેલ ઊંચા થયા, પણ મારી ઘાંચી મેં કેમ કપાય? તારાથી પૂછ્યા વિના કેમ કપાય? જોબન કે પણ ભૂલ થઈ ગઈ એટલે માફી માગું. ભૂલ થાય એમની કાપ્યું જ કેમ? જોબન કે પણ કપાઈ ગયો નું કેમ કરું? એમ નહીં, પણ તારાથી કપાણું જ કેમ? મને પૂછ્યા વિના કોણ છે તું? જોબન કી સોખડ કરવા કઈ મજા નથી. એમને એમ દાંતણ લઈ લો પાછો, મારીથી ભૂલ થઈ ગઈ કે લોક એમ નહીં, છોકટ કરવા મજા નથી એટલે તું ક્યાં ભૂપનો દીકરો હતો? કે કેમ કાપ્યું દાંતણ? કોણ છે તું? ન છૂટકે પછી જોબન ને કેવું પડ્યું. જોબન કે તો સાંભળ્યો, તાર ઓળખાણ જતી છે ને, મારું નામ જોબન વડતાલો. આટલું જાય કીધું ને તો ચોણી બગડી ગઈ, સીધો નવડાવો પડ્યો. ગો કલ્પના કરો, આવા આવા કાર્ય ભગવાન સ્વામિનારાયણ કર્યા છે. માટે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે. એને ભગવાન માનીને ભજશું તો ફળ તો થશે, પણ એને સર્વોપરી ભગવાન માનીને ભજશું તો એનું ફળ કઈક અલૌકિક છે. એનો કેફ અલૌકિક હોય. સાવરકુંડલાની બાજુમાં ગાધડકા ગામ છે. સર્વોપરી જયારે ભગવાન સમજાય ત્યારે કેફ કેટલો ભરે. એક રવજી દરજી કપડા સીવતો હતો, અને કપડા સીવતો જાય સ્વામિનારાયણ 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 બોલતા જાય. ત્યારે પડખેવાળા બીજા કે હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મીંડ્યો છે કે એમ, સ્વામિનારાયણ તારું કલ્યાણ કરી દે. ત્યારે રવજી સુતારના મોઢામાંથી શબ્દો નીકળ્યા, મારા કલ્યાણની તો હું વાત કરો છો, પણ મારી શિવલી ડગલી જેટલા જેટલા પહેરશે એને ભગવાન સ્વામિનારાયણ ધામમાં તરી જાય. અને સંપ્રદાય ઇતિહાસ બોલે, રવજી દરજીની જેણે જેણે ડગલી શિવેલી પહેરી બધા એને ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામમાં ઉપાડી ગયા. કહો કેટલો કેફ હશે. અનભક્તજનો સર્વોપરીપણું જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કોઈ દાડો જીવમાં કેફ ન ચડે. તમે કલ્પના કરો, મહારાજના સમકાલીન સમયમાં સંતોના વાહા તોડી નાખ્યા મારી મારીને, તોય સંતોએ પીછે હઠ ન કરેનું કારણ શું હતું? મહારાજ સમજાઈ ગયા હતા આ ભગવાન ગમે એમ કરીને જીવના હૃદયમાં ઉતારી દેવા છે, ગમે એમ કરીને. અને હરિભક્તોને નાચ બારા મૂકી દે તોય પણ પીછે હઠ ન કરી. કેવો કેફ એને. ગાંધલા ગામનો ઓલો ડોશી રોટલા ઘડે ને સ્વામિનારાયણ સમજણ કરે. ત્યારે ગામનો કોક એમ કે હું તું રાત્રિ દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંડી છો, સ્વામિનારાયણ એમ તારું કલ્યાણ કરશે? ડોશી હું બોલ્યા ખબર છે, અરે મારા કલ્યાણ તો હું વાત કરો છું, પણ મારા હાથના ઘડેલા રોટલા જેટલા જેટલા ખાશે એને સ્વામિનારાયણ ધામમાં ચડી જાય. કેટલો કેફ હશે. એવો કેફ આજ આપણને હું કામ નથી ચડતો. એ બે કારણ, એક તો ઓળખાણા નથી જેમ છે, અને બીજું ઓળખાણા નથી એટલે જેમ છે એમ આજ્ઞા નથી પડતી. આજ્ઞા ન પડે ને ત્યાં સુધી કેફ ચડે નહીં. તમે જોજો, આપણે નિર્દોષ હોય કોઈ કે આપણને પકડ્યા કે આ ચોર છે એમ કે પકડ્યા ને ત્યારે આપણે જવાબ આપતા જુદી ભાત ના હોય. હાલી હું મળ્યો હું કામ ખબર છે, આપણે ચોર નથી, આપણો ગુનો નથી. અને ચોરી કરી અને પકડ્યા તો ના સાહેબ મેં નથી ચોરી કરી, ના સાહેબ મેં નથી કરી. તારો જવાબ કે છે તે કરીશ. એમ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જયારે લોપાય ને ત્યારે જીવ હા માયકાંગલો થઈ જાય. જયારે આજ્ઞા જેમ છે એમ પડતી હોય નહીં, ભગવાન જેમ છે ઓળખાણા હોય ત્યારે કોઈની તાકાત નથી ભક્તને દબાવી શકે, કોઈની તાકાત નહીં. કુંડાલ ગામના કલા ભગત યાદ કરો વાતને, પોતે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે એને કારણે એના ભાઈએ એની બધી જમીન જપ્તે કરી લીધી, અને ભોળા ભગત અને એના બાપ નામની જમીન હતી બધી જપ્તે કરી, અને પછી ભાગ ન આપ્યો. કલા ભક્તે રાજમાં ફરિયાદ કરી, મારા ભાઈએ મારી જમીન જૂટવી લીધી છે કે ત્યારે એનો ભાઈ કે ખોટી વાત છે કે એને મને આજ દીધી જ કે મેં રૂપિયા જ દીધા છે કે. અને રાજાને તે થોડા ઘણા રૂપિયા આપીને ફોડી નાખ્યો. અને રાજા વાજાને વાંદર્યા, અને આ રૂપિયાથી કોણ દુનિયા ન ફૂટે કહો. રૂપિયાથી ભલભલા ફૂટી જાય, હારા હારા ફૂટી જાય. જ્યાં મેરા છાયા લહરાયે ત્યાં કસ્તુરી ખુનબી છૂટ જાય. મેં કહી દેતા હું સાફ, મેરે હાથો મેં ઇન્સાફ, પૈસા બોલતા હૈ પૈસા બોલતા હૈ. રાજાને હા પડી ગઈ લો. પછી રાજાએ કલા ભગત ને કીધું ત્યાં જમીન આપી દીધી છે. કલા ભગત કે નહીં ખોટી વાત છે, મેં નથી આપી. બોલો રાજા કે ન આપી હોય તો તારે સાબિત કરવું પડે. તો કોઈ સાબિત કરું? તો કે આંબળ સાબિત કરવું હોય તો લોઢાનો ગોળો ગરમ કરી તારા માથા પર ઉપાડ, અને જેટલી તારી જમીન છે એટલા ફર તો માનની કે તે જમીન નથી આપી. કલા ભગત તૈયાર થયા. એને કેટલી ખુમારી છે કહો, મહારાજના નામ ઉપર મારા નિષ્ઠા ઉપર કેટલી ખુમારી છે. તૈયાર થયા ભલે કે વાંધો નહીં. ગરમ લોઢાનો ગોળો ગીર્યો અને આખા ખેતરમાં ફેરવા. કલા ભગત અડફ લઈને માથે મૂક્યો, આખા જમીનમાં આખા ખેતરમાં ફેરવો, પણ ગોળાએ કાંઈ ન ગયું. એટલે